तारीख 26/7/1983 श्री परमागम सार बोल नंबर 322 अने 323 उपर पूज्यभाई श्री शशिभाईनो भावनगरमां प्रवचन सड़ंग प्रवचन नंबर 667।
પરિચિત વિષય છે, લાકડું લોઢું જળ વીજળી એ તો પરિચિત પદાર્થો છે, દરરોજ જેનો સંયોગ ને વ્યવહાર થાય ઉપયોગ થાય એવા પદાર્થો છે, એટલે એનો ભરે પરિચિત પદાર્થો છે એટલે ભરોસો આવે છે, અને એ જ પદાર્થો સંયોગમાં કોઈ અપરિચિત પદાર્થો આવે તો એનો ભરોસો ન પણ આવે, આટલો વિચાર અહીંયા આવે એવું છે। પણ સામાન્યપણે અહીંયા જે દ્રષ્ટાંત છે એમાં તો સામાન્ય વાત છે કે ખરેખર તો વસ્તુ સ્થિતિ એવી છે એક રજકણ બીજા રજકણમાં કે એક રજકણ કોઈ જીવમાં કાંઈ કરી શકતું નથી, અથવા પરસ્પર કોઈ પદાર્થ એકબીજામાં પરમા એકબીજાથી કાંઈ થતું નથી, આવી વસ્તુ સ્થિતિ છે। છતાં પણ જીવ બીજા પદાર્થથી લાભ નુકસાન વિશ્વાસથી સ્વીકારે છે, એટલી વાત તો ચોક્કસ છે। પરિચિત અપરિચિતને ન લઈએ સાથે તો પણ રોજિંદા વ્યવહારમાં વિશ્વાસ કરે છે એ વાત જરૂર છે। પૈસા ભરવા જાય ત્યાં કોઈ એમ નથી કહેતું, એક બાજુ રસીદ તૈયાર કરીને એક હાથમાં તમે મને રસીદ મૂકો, બીજા હાથમાં તમને પૈસા મૂકો, પૈસા એના કબજામાં બરાબર પેટીમાં મૂકી દીધા પછી પોન્ટ લખવાની શરૂ કરે છે, ન લખે તો વાત ખલાસ છે ને। પણ વિશ્વાસ મૂકે છે, ટિકિટ બારી ઉપર ટિકિટ લેવા જાય રેલવેમાં, પહેલા પૈસા આપે છે પછી ટિકિટ નહીં મળે છે, ભરોસો કરે છે કે નહીં, બીજાનો ભરોસો કરે છે કે આમ તો થવાનું છે, આમ તો થવાનું છે। મુદ્દો આટલો છે કે જો આ જીવ બીજા જળ ને બીજા ચેતન પદાર્થ ઉપર વિશ્વાસ રાખે છે કે આમાંથી આમ જ થશે, હવે પછી આમ જ થશે, પૈસા આપ્યા છે એટલે ટિકિટ આપશે જ, નહીં આપે એમ નહીં બને, અથવા વીજળી છે એની અસર કર્યા વિના રહેશે નહીં, લોઢું લાકડું એના સ્વભાવ ગુણ ધર્મ પ્રમાણે અગ્નિ પાણી પરિણમા વિના રહેશે નહીં, ભલે પરિચિત છે તો પણ એના સ્વભાવનો વિશ્વાસ કરે છે તો અહીંયા એમ કહે છે ભગવાન દિવ્ય ધ્વનિથી પ્રસિદ્ધ કરેલી વાત છે કે તારામાં જેમ એક આશ્ચર્યકારી જ્ઞાન શક્તિ છે, શક્તિ હોય ને એ કેટલું કામ કરે કે શક્તિ ને હદ હોય જ નહીં. જળની જડત્વ શક્તિ એટલી છે કે એને કોઈ પણ કરોડો ગમે પ્રક્રિયા કરવામાં આવે તો એમાં ચૈતન્ય ઘણું પ્રગટાવી શકાય નહીં. બેહદ જળપણું છે. જો જળ રજકણ પરમાણુમાં બેહદ જળપણું છે તો ચૈતન્યમાં બેહદ ચૈતન્યપણું છે. એ વાત તો ન્યાયથી પણ સમજી શકાય છે. જો ન્યાયથી સમજી શકાય છે તો એનો પરિચય કરીને એનો ભરોસો ઉત્પન્ન કરવો જોઈએ. પરિચયથી તો પાકો પ્રતીતિ આવે ને ભરોસો આવે ને. તો જેનામાં આશ્ચર્યકારી જ્ઞાન શક્તિ છે કે જે જ્ઞાનનું સામર્થ્ય અનંત છે, અચિંત છે, અને એવી એવી અનંતી શક્તિઓમાં વ્યાપક ભગવાન આત્મા એકની જ્ઞાન શક્તિ જેવી તો અનંત શક્તિઓમાં એક દ્રવ્ય વ્યાપક છે એવો ભણી આવ્યો છે. અનંત શક્તિઓની વાત કરતા પણ ભેદનું ગ્રહણ કરાવતા નથી, ભેદનું અવલંબન કરાવતા નથી, ભેદ માત્ર જાણવાના વિષય તરીકે બાજુમાં રહી જાય છે અને એક દ્રવ્યમાં વ્યાપક છે એવો આત્મા અચિંત્ય શક્તિ અને સામર્થ્યવાન છે એને બતાવે છે. અનંત શક્તિઓ દ્વારા પણ અનંત શક્તિઓને બતાવવાનું પ્રયોજન નથી. અથવા શક્તિઓના કોઈ ગુણભેદને બતાવવાનું પ્રયોજન નથી. અને અનંત શક્તિઓ સદમસ્ત છે એ જાણી પણ શકતા નથી. કોઈ સદમસ્ત જીવોને જાણવામાં અનંત શક્તિઓ કેવી કેવી છે તે જણાતી નથી. અને દિવ્યધ્વનિ પર્યંત પણ એ શક્તિઓનું અનંત અનંત શક્તિઓનું વર્ણન કરી શકાતું નથી. કેમ કે એની મોટા ભાગની તો વચન ગોચર નથી. પણ એક દ્રવ્યનું છે એવી અનંત શક્તિઓ છે એમ પણ પ્રતીત આવે છે. જાણવામાં જ્ઞાન આદિ કેટલીક સંખ્યામાં ગણી શકાય એટલી શક્તિઓ ભલે સમજી શકાય, સાંભળી શકાય, કહી શકાય, તો પણ પ્રતીત એમ આવે છે કે અનંત શક્તિઓ છે. જ્ઞાન એમ જાણી શકે છે, મતિશ્રુત જ્ઞાન એમ જાણી શકે છે કે આવી અનંત શક્તિઓ છે. કઈ કઈને કેટલી કેટલી છે એનું પ્રયોજન નથી એમ જ્ઞાન જાણે છે. એનું કોઈ પ્રયોજન નથી, છતાં આવી અનંત શક્તિઓ આવું પૂર્ણ દ્રવ્ય છે અને તે અનંત શક્તિઓમાં વ્યાપક છે એવું એનું અનંતતામાં એકત્વ છે, એવું એનું અનેકાંતપણું છે, એકપણું અને અનેકપણું એક સાથે છે. અનેકાંતાત્મક પદાર્થમાં એકપણું અને અનેકપણું એક સાથે છે. અનંત શક્તિ તેનું અનંત અનેકપણું છે અને એ બધામાં વ્યાપક એક દ્રવ્યપણું છે તે તેનું એકપણું છે. એમ વસ્તુ એક અનેકાત્મક એમ છે, વિરુદ્ધ ધર્મો એક સાથે છે. એક સાથે આવા વિરુદ્ધ ધર્મોનું પદાર્થમાં રહેવું એમાં કોઈ વિરોધ નથી. એમ રહેશે, એમ હોય છે, એમ રહી શકે છે, થઈ શકે છે. અનેકાંતની ચર્ચા જ્યાં સમયસાર પરિશિષ્ટમાં કરી છે ત્યાં તો આખો અધ્યાત્મનો વિષય લીધો છે અને વસ્તુના સ્વરૂપને ત્યાં અનેકાંતથી સિદ્ધ કર્યું છે. અધ્યાત્મ એ રીતે આવ્યું છે કે એમાં ભિન્નતા સિદ્ધ કરી છે અને પરપદાર્થનું અભિન્ન પણ દોષ અને મિથ્યાભાવ છે અને અજ્ઞાન છે અને એનું ભિન્ન પણ છે, તેનું જ્ઞાન છે, વેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી બધું જ્ઞાન છે, જુદાપણાનું જ્ઞાન તે જ્ઞાન છે. તે જ્ઞાન માત્ર કઈ નથી કર્યું છે. પ્રશ્ન તો એમ ઉઠાવ્યો, તર્ક તો પોતે આચાર્ય દેવે એમ ઉઠાવ્યો કે જ્ઞાન માત્ર કહેતા તો અન્ય ધર્મનો નિષેધ થશે, અને વસ્તુ અનેક ધર્મ સ્વરૂપ છે એટલે અનેકાંતાત્મક વસ્તુનું સ્વરૂપ છે, એને કહેનાર ત્યાગવાદ છે. એ અનેકાંત સ્વરૂપ વસ્તુ નહીં રહે અને ત્યાગવાદ પણ નહીં રહે, બંનેનો લોપ થશે. જ્ઞાન માત્ર કહેવા જતા તો બંનેનો લોપ થશે. આચાર્યે ત્યાંથી જ અનેકાંત સિદ્ધ કર્યું કે જ્ઞાન માત્ર કહેતા જુઓ અહીંયા અનેકાંત થાય છે, કે જ્ઞાન માત્ર કહેતા જ્ઞાનનું તત્વનું અને જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન સિવાય રાગ અને પરનું અતત્પણું, એમ બે ધર્મ સિદ્ધ કર્યા. સતત જેમ એક અનેક બે ધર્મ સિદ્ધ થાય છે એમ ત્યાં બે વિરુદ્ધ ધર્મ સિદ્ધ કર્યા. સતત તે પણ એ છે, બીજા પણ એ નથી, પોતા પણ એ છે પર પણ એ નથી. એવું જે અસ્થિ નાસ્તિ રૂપ પદાર્થનું ભિન્ન સ્વરૂપ છે એ ત્યાં સિદ્ધ કરી દીધું, અને એ રીતે જ્ઞાન માત્ર સ્વયં અનેકાંતને પ્રકાશે છે એમ કીધું. જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન માત્રપણે આત્મા સ્વયં અનેકાંતને પ્રકાશે છે, અને એનું અનેકાંત તે અમૃત છે એમ નાખ્યું છે. એ તો બહુ શરૂઆતમાં નાખ્યું છે, એ અનેકાંતનો અધિકાર શરૂ કરતા એ વાત નાખી છે કે અનેકાંત અમૃત છે. અસ્તિ નાસ્તિ આદિ વિરુદ્ધ ધર્મ નથી, વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ પ્રકાશમાન થાય છે, અને એવું વસ્તુનું સ્વરૂપ પરથી ભિન્ન સ્પષ્ટપણે અનુભવ ગોચર થતા આનંદ અમૃત ઉપજે છે, તેથી અનેકાંત અમૃતનું ઉત્પાદક છે એમ કીધું છે. ત્યાં તો અનેકાંત છે તે અમૃતનું ઉત્પાદક છે એવી વાત નથી. એવી એવી અનંત શક્તિઓમાં વ્યાપક ભગવાન આત્મા, પછી મહિમા કરી નાખ્યો, વ્યાપક જે દ્રવ્ય છે એને વ્યાપક ભગવાન આત્મા એમ કરીને એનું પૂર્ણ પવિત્ર ભવરહિત સ્વરૂપ છે. ભગવાનને ભવ નથી, આત્માનું સ્વરૂપ પણ ભવરહિત છે. ભગવાન પવિત્ર છે, આત્મા પણ પવિત્ર છે. એવું અચિંત્ય શક્તિ અને સામર્થ્ય નામ છે, જેની સામર્થ્ય અને જેની શક્તિ ચિંતવનથી પણ માપી શકાય નહીં, ચિંતવનમાં આવી શકે નહીં, જ્ઞાનમાં આવી શકે પણ ચિંતવનમાં વિકલ્પ છે ને એ વિકલ્પમાં નથી આવતો. મતી શ્રુત જ્ઞાનમાં આવે છે, પરિપૂર્ણ આત્મા પરિપૂર્ણ સામર્થ્ય જેવો કેવળ જ્ઞાનમાં જાણીને કહ્યો એવો આત્મા મતી શ્રુત જ્ઞાનમાં નીચે આવે, પરોક્ષપણે ત્યાં પ્રત્યક્ષ જ્ઞાનમાં આવ્યો છે. અહીંયા પરોક્ષપણે એ જ્ઞાનમાં આવે છે, છતાં વિકલ્પમાં આવતો નથી, રાગમાં આવતો નથી, ચિંતનમાં આવતો નથી, એટલે ચિંતન મનનમાં આવતો નથી અને ભાષામાં આવતો નથી. એવો સામર્થ્યવાન છે, એવો મહાપદાર્થ છે, ચૈતન્ય ભગવાનની એવી મહાસત્તા છે, એનો ભરોસો કરે, એનું અવલંબન લે, એનો આધાર એવો હું છું એમ જાણે તો એને ભવ ભ્રમણ છૂટી જાય. ભવ ભ્રમણ છૂટી જાય એમ નહીં, એના દુઃખ માત્ર છૂટી જાય, એને કોઈ દુઃખનો કણ ન રહે, એને અનંત સુખ ઉપજે, અનંત સમાધિ સુખ ઉપજે. પહેલો તો ચમત્કાર એ છે કે આનંદ અમૃતનું ભોજન થાય છે પહેલા જ ભરોસે, બીજો ચમત્કાર એનો એ છે કે ત્યાર પછીની એની સર્વ સંવિજ્ઞાનની દશામાં ક્યાંય તે જ્ઞાની જીવને અસમાધાન થતું નથી કે આમ કેમ, આમ કેમ. તો વિચિત્રતાની સામે, વિચિત્રતાની કેમ, કોઈ પણ જાતની વિચિત્રતાની સામે અસમાધાન થાય ને. પણ વિચિત્રપણું, ચિત્ર વિચિત્રપણું એ તો વિશ્વનું સ્વરૂપ છે. વિશ્વ એક સ્વરૂપે છે જ નહીં, જગત એક સ્વરૂપે નથી, અનેક સ્વરૂપે છે. એટલે એનું નામ વિશ્વ પડ્યું છે. અનેકતા હોય ત્યાં વિશ્વતા એમ કહેવામાં આવે છે. વિશ્વનો અર્થ જ અનેકપણું છે. વિશ્વતા એટલે અનેકતા. અનેકપણું, વિધવિધપણું, ચિત્ર વિચિત્રપણું એને વિશ્વપણું કહેવામાં આવે છે. એ બધું છે એટલે એનું નામ વિશ્વ પડ્યું છે. એમાં ક્યાંય અસમાધાન કરવાનો પ્રસંગ નથી. ખરેખર તો પોતાની અવસ્થા જોવે તો એમાં પણ એકપણું નથી ને અનેકપણું છે. ક્યાંથી અનેકપણું શરૂ થાય છે? વિચિત્રપણું, વિચિત્રપણું, વિશ્વપણું ક્યાંથી શરૂ થાય છે? એના ઘર આંગણેથી શરૂ થાય છે. એની અવસ્થામાં વિચિત્રપણું છે કે નહીં, અનેકપણું છે કે નહીં? કોઈ એકરૂપ અવસ્થા રહે છે કે જીવની અવસ્થા જો એકરૂપ અહીંયા રહેતું નથી? સિદ્ધ અવસ્થાની જુદી વાત છે. અહીંયા વિશ્વમાં છે ત્યાં એની વાત છે. ત્યાં પછી જગતના બીજા જીવોને, બીજા પદાર્થોની અનેક વૈશ્વરૂપતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું શું છે? અને એમાં બીજી અવિશેષતા શું છે? અસામાન્યપણું શું છે? એ તો સાધારણ વાત છે. એટલે ક્યાંય અસમાધાન થતું નથી. બે વાત ખોટી છે. એક તો જીવને આકુલતા છે, મોટામાં મોટી આકુલતા છે, એ અસમાધાનને લઈને છે. એને હાલતા ને ચાલતા અનેક તર્ક વિતર્ક, અનેક વિચાર વિતર્ક આવે છે. એમાં એને ડગલે ને પગલે, પર્યાય પર્યાય અસમાધાન વર્તે છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાનના અભાવને કારણે અથવા સંવેજ્ઞાનના અભાવને કારણે જીવને અસમાધાન વર્તે છે. એનું એને મૂંઝવણ છે, એનું દુઃખ છે, એને આકુલતા છે. એનું માપવાનું મીટર પણ એની પાસે નહીં હોવાથી એની એને ખબર પડતી નથી કે આ આકુલતા કેટલી. પણ એ અનંતી આકુલતા છે. એને અનંત જગ્યાએ અસમાધાન છે, અનંત પડખે અસમાધાન છે, અનંત પ્રકારે અસમાધાન છે. તેથી તેની આકુલતા પણ અનંતી છે. પણ એવો કહેવાય ગયો છે કે એ આકુલતાની એને ખબર પડતી નથી. જેમ કોઈ મુંબઈ જેવા મહાનગરની ગટર ખાલી થતી હોય ત્યાં ઝૂંપડા બાંધીને રહેનારાને એની દુર્ગંધને, ગંદકી એની એને ઘૃણા થતી નથી. સંડાસ પડે છે, ગટરો સાફ કરે છે. ગટરો એટલે સેફ્ટી ટેન્ક સાફ કરે તો એમાં પડીને સાફ કરે. એનું મેલું છે એમાં પડીને સાફ કરે તો એની ઘૃણા નથી થતી. એનું કારણ શું કે એનું માનસ શક્તિ બહુ છે. જીવમાં દુઃખને પણ સહન કરવાની શક્તિ એની ઘણી છે. કેમ કે સુખ એનામાં આનંદ છે. શક્તિ ઘણી છે ને, ઘણી શક્તિ છે. અનંત કાળ સુધી નિગોદના દુઃખને સહન કરે છે. અનંત કાળ સુધી જન્મ મરણના દુઃખને સહન કરે છે. અનંત કાળથી મિથ્યાત્વ સહિતના મૂંઝવણના દુઃખને સહન કરે છે. છતાં પણ એની જે શક્તિઓ છે એમને એટલી ને એટલી ઇન્ટેક્ટ જળવાઈ રહી છે. જરાય એમાં ખામી ઉભી છે અહીંયા, એવી ને એવી અપમન છે. આવું એનું અચિંત્ય શક્તિનું સામર્થ્ય છે કે જેમાં કાંઈ કોઈની પહોંચ જાતા જાય નથી, બીજાની તો કોઈની પહોંચ નથી, પણ એના ને એના વિભાવ ને એના ને એના દુઃખ, એના ને એના વિરોધી ભાવો જે એની પર્યાયમાં હોય એની પહોંચેમાં નથી. આખું બધું જુદું છે. એ કાલ તો શું વાત આવી તો યાદ ન હોય, મારે તો ખરીદી લેવું છે, અસાધારણ અમાપ બેહદ શક્તિ છે જેની કોઈ સીમા નથી, જેનું કોઈ તળિયું નથી. મહાસાગરો ને પણ તળિયું છે. આજે અહીંયા તો બધા ખીચરા છે, આપણા જૈન દર્શનમાં જે મહાસાગર છે એમાં સૌથી મોટો મોટો દરિયો જેને મોટો સમુદ્ર કહીએ એ સ્વયંભુ રમણ સમુદ્ર છે. જંબુદ્વીપ જે ગોળાકારે છે એને ફરતી બંગડીના આકારે રિંગ ગોળ 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 બધા દ્વીપ સમુદ્ર છે. એકથી બમણા એકથી બમણા એકથી બમણા કેટલા છે અસંખ્ય. એક થી બમણામાં પાંચમું સ્ટેપ પકડો તો ખબર પડે કે કેટલું બમણું થાય. બીજો આંક ન લેવો, એક એક ને એક બે નો આંક લેવો. પહેલો ને આંક પકડો તો પહેલા સ્ટેપે બે થાય એમાં શું, પણ બીજા સ્ટેપે ચાર કે એમાં શું, ત્રીજા સ્ટેપે આઠ. આઠ ના બમણા સોળ એમને કરો તો કેટલું થાય એનો કોઈ હિસાબ નથી. અસંખ્ય થાય ત્યારે કેટલું થાય કે એ બધું અસંખ્યમાં જાય છે. એવા અસંખ્ય યોજનનો એ સમુદ્ર છે. એની પાસે તો આપણા મોટા મહાસાગર પેસિફિક એટલાન્ટિક જે કહેવાય છે તો બધા ખાબોચિયા જેવા લાગે. એના તળિયા પાંચ સાડા પાંચ માઇલ ઊંડા છે, બીજાના પણ તળિયા છે. આત્માના શક્તિના સમુદ્રને કોઈ તળિયું નથી, તળિયા વિના નથી. કેટલે ઊંડે જવાનું છે એમ કે છે, આત્માનો ઊંડા ઉતરવાનો વિષય છે ને. ચાર તારે તાકાત હોય તો ઊંડો જા. ઊંડો જઈશું, અંદરમાં ઊંડો જઈશ અને એ પારિણામિક ભાવે રહેલો શક્તિનો સમુદ્ર છે. એની ઉપલી સપાટીને સ્પર્શતા કેવળ જ્ઞાન થશે. અંદર તો ઊંડો જવાનો ક્યાંય પ્રવેશ થાય એવું છે, એટલું એ સામર્થ્ય વાળું દ્રવ છે. જેને અડતા સ્પર્શતા સર્વ શક્તિઓ પૂરી ખીલી ઉઠે. સામર્થ્યનો કોઈ હિસાબ કિતાબ મૂકી શકાય એવું એને એમ કહીને રહી જાય છે કે અતિ શક્તિ છે. એની કોઈ વિચાર વિકલ્પમાં માપમાં મૂકી શકાય એવું નથી. જ્ઞાનમાં માપ બરાબર આવી શકે છે. મૃતિસુખ જ્ઞાનમાં એનું પૂરું માપ આવે છે. એનો ભરોસો કરે એટલે પોતાપણે પોતે આવો છે એમ એને ભરોસો આવે. જોયા વિના આવે નહીં, ભાષા જ્ઞાન આવે એમને કલ્પનામાં કેવી રીતે આવે. આપણે હમણાં જ એક વિચાર આવ્યો હતો, પંચ પરમેશ્વરનું આપણે સ્મરણ કરીએ છીએ ને, સ્વાધ્યાય કર્યા પહેલા પંચ પરમેશ્વરનું સ્મરણ કરીએ. નમો સિદ્ધાંત પદ આવે છે. નમો સિદ્ધાંતમાં તો આખું પોતાનું સિદ્ધ પદ અંદરમાં ખડું છું હું જોઈએ જ્ઞાનમાં, તો નમો સિદ્ધાંત છે. નહીતર નમો સિદ્ધાંત એટલે શું છે? ઉપર બોલે રામ રામ, ઘરના પાંજરામાં પાડે છે ને શીખડા બોલતા ત્યારે રામ રામ બોલે. એને ખબર નથી કે રામ શું છે. એને એમ કે આ રોજ મરચું ને જમરૂખ ને લીમડું ને એવું કાંઈક મૂકે છે પાંજરામાં, આ રામ રામ એ આવું જ કાંઈક છે. એને ભયથી જે પદાર્થોનો છે, જે ચીજો એને ખાવા માટે મૂકવામાં આવે છે, એના નામ લેવામાં આવે છે. અરે ચમરું ખાતું, અરે મરચું ખા, એમ કરીને આપવામાં આવે છે. એને એને રામ રામ કર્યું છે ને એમ કે આ કંઈક આવું કંઈક હશે, રીંગનું મરચું જશે, રામ રામ કર્યું એના જેવું છે. નામ આવડે ને પદાર્થ જ્ઞાનમાં સાક્ષાત ન થાય, જ્ઞાનમાં ન થાય, એનું સાકાર પણ જ્ઞાનમાં ન થાય, એનું સ્વરૂપ સાકાર ન થાય જ્ઞાનમાં, કે જે જ્ઞાન સાકાર સ્વભાવી છે. જ્ઞાન કેવું છે? સાકાર સ્વભાવી છે. એમાં એનો આકાર ઉભો ન થાય તો એ પોપટના મરચા ને રામ જેવું છે, બીજું કઈ નથી. એમ સમજવું જોઈએ, એવું આત્મ સ્વરૂપ છે. જેવું સિદ્ધપદ છે એવું જ આત્મ સ્વરૂપ છે. એને એનો ભરોસો જ્ઞાનમાં આવતા થાય, નહીતર એને થાય નહીં. અને જો ભરોસો થાય તો એને એની અવસ્થામાં ભવ ભ્રમણ રહે નહીં, એ વાત ગેરંટેડ છે. સારી કંપની ગેરંટી આપે તો પણ વિશ્વાસ રહેશે કે આ તો ગોદરેજની ગેરંટી છે, આ તો ફલાણી કંપનીની છે, ઇંગ્લિશ કંપની છે, એની એટલી બરાબર ટકવા નહીં, એમાં ફેર નહીં પડે. આ તો સર્વજ્ઞ ભગવાનની ગેરંટી છે, એની પ્રમાણિકતા ગુજરાતી હોય, પણ સર્વજ્ઞ ભગવાનની પ્રમાણિકતામાં તો કાંઈ ફેર પડે એવું. એટલા માટે એ વાત લેવામાં આવે છે કે આ બધી વાતો એવા જીવ માટે છે કે જેને ભવભ્રમણથી છૂટું 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 થઈ રહ્યું છે, એના માટે છે. અને મુમુક્ષુના પરિણામના કેવા પ્રકારના પરિણામ હોય એના લક્ષણ બાંધતા, લક્ષણ કહેતા સિંહજીએ આવું લક્ષણ કહ્યું છે કે જેને છૂટવું છે તેને કોઈ બાંધનાર નથી. જેને પોતાને સંસારથી ને દુઃખથી ને ભવભ્રમણથી છૂટવું છે એને આ જગતમાં કોઈ બાંધનાર નથી. એને કર્મનો ઉંડે બાંધે નહીં ને એને સંયોગોની અનુકૂળતા પ્રતિકૂળતાઓ નવું બંધન કરવા સમર્થ નથી. જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી, ને જેને બંધાવવું છે એને કોઈ છોડાવનાર નથી. જીનેન્દ્ર ભગવાન પણ એને છોડાવી શકે એમ નથી. સમો શરણ માંગ્યો હોય અને મુક્તિનો સાક્ષાત ઉપદેશ ચાલતો હોય તો પણ એને કોઈ છોડાવનાર નથી. જે બંધાય છે તે સર્વદ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં બંધાય છે, અને જે છૂટે છે તે પણ સર્વદ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં છૂટે છે. સુવાનીજી એક પત્રમાં લખ્યું છે, બંધ રૂચિ વાળા સર્વત્ર બંધકો પ્રાપ્ત કરતા હે, એમ કરે લખ્યું છે. પત્ર સારો ચાલ્યો છે. એના ઉપર આપત્તાય પૂછી લીધું, દેહાભિમાની ગલિતે વિજ્ઞાતે પરમાત્મની, જેને દેહાત્મ બુદ્ધિ છૂટી છે, જેને પરમાત્માને જાણ્યા છે, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધાય, જ્યાં જ્યાં એનું મન જાય છે સમાધાન અંદર ઊભું થાય છે, અસમાધાન છે મન જાતું નથી, સમાધાન પૂર્વક જ જાય છે. તીવ્રતા પ્રસાદ ઇચ્છતી હૈ તો બાદલ જલરૂપ પરિણામ બન જાતે હૈ. કુદરતમાં નિયમ છે, જ્યાં ઘણો તાપ પડે ત્યારે વરસાદ આવવાની નજીક રાખી જાય, બહુ તાપ પડે તો સમૂહ રીતે વરસાદ જોરદાર થાય. એ તો કુદરતી છે ને, પાણીની વરાળ નહીં થાય એ વાદળા થઈને. એસે ઘનિષ્ઠ નિમિત્ત ને નૈમિત્તિક સંબંધ જગતમાં હૈ, પર ઇનકે અસ્થિર સ્વભાવ કો જાનકર ज्ञान इनने नहीं मिटे, निमित्त नहीं मिट, स्वभाव के अभाव स्वरूप स्वराज नित्य निरीक्षक स्वभाव को ही इच्छते हैं और चोखो अविवेक था, उद्दंडता था, प्रचंडता था, उच्छृंखलता था, ત્યાં વિવેક નો અભાવ ગણવાનો જોવામાં આવે છે. અને એક નાતા દ્રષ્ટા પણ રહે ત્યારે પણ એમ લોકોને સમજાય છે કે આમાં સારા નસ્તાનો વિવેક નહીં થાય, પણ ખરેખર ત્યાં મહાવિવેક છે. સારું નરસું કરીને સાથે રાગદ્વેષ થાય છે, લાગણીનો જે પ્રકાર છે એ થોડું ઓછું થાય. આધ્યાત્મિક લાઈનમાં કોઈ આવવાની શરૂઆત કરે ને ત્યારે કોઈ એમ આરોપ કરે લાગણી આ તમારે લાઈન જ ખોટી છે, લાગણી તમને ઘરમાં નથી, કોઈ નહીં લાગણી રહેતી નથી, લાગણીને ઉડાડી દે એવી તમારી વાત છે. એ દ્રષ્ટિકોણ ત્યાં લાગુ જ પડતો નથી. ખરેખર તો એને એટલો વિવેક પ્રસ્તુ છે કે આખા જગતનો એને સરવાળો માર્યો કે આ જગતનો કોઈ પદાર્થ સામું જોવા જેવો નથી. સામું જોઈને સારું નરસું કરવું છે ને, અંતર્મુખ થઈને અંતરમાં સ્થિર રહેવા જેવું છે, અને આ જગતના કોઈ પદાર્થને ઉપયોગ કરીને જોવા જેવું નથી. આ એના વિવેક માંથી જ્ઞાતા દ્રષ્ટા પણ ઉપજ્યું છે. પછી એને સારા દ્રષ્ટા નો વિવેક નથી એવું નથી. ખ્યાલ તો બધો આવે છે કે લૌકિકમાં સારાપણું નરસાપણું વ્યવહારનું વિવેક શું છે બધો ખ્યાલ આવે છે. ખ્યાલ નથી આવતો એમ નથી, પણ એ માત્ર ધાર્મિક વિષયમાં જ એ વાત લઈ જાય છે. અને એ જેટલો પોતાનો રાગ છે એટલું ત્યાં એને સારા નરસાપણું પણ સાધકને ઉપજે છે. જેમ કે કોઈ ધર્મની નિંદા કરે, સદ્ધર્મને નો વિરોધ કરે, સ્વરૂપનું લક્ષ થાય છે. ભગવાનનો જે સ્થાપન છે ધ્યાનસ્થમાં, એમનું બાહ્ય દેખાવ પણ અંતર્મુખતાનું પ્રદર્શન કરે છે. જીવના અંતર્મુખ પરિણામ થતા બહારની સ્થિતિ આવી થાય એમ એના અંતર્મુખ પરિણામનું એ બાહ્ય પ્રદર્શન છે. જેમ ક્રોધ થાય ત્યારે આંખ લાલ થાય, હોઠ ફરી જાય, નાકનું પહેરવું ફરી જાય છે કે નહીં ચહેરા ઉપર થાય, એમ જે ફેરફાર થાય છે વિકારી પરિણામમાં, એમ અવિકારી પરિણામમાં પણ શાંતતા ઉપજે છે. શાંતતા ઉપજે છે ને પણ એની અંતર્મુખ જે સ્થિતિ છે એનો એની અંદર એક સંકેત છે બાહ્ય પ્રદર્શનમાં. એ જેને અંતર્મુખતા ઉપજે છે એને એને જાણે છે, એને અંતર્મુખ ભાવનો પરિચય છે એને જાણે છે. એનો કોઈ નિષેધ કરે તો એ સમજે છે કે આને જ્ઞાન નથી, અજ્ઞાન વર્તે છે, આ વાતનો નિષેધ ન હોય. જે અનાદિથી અંતર્મુખ માર્ગની એની અંદરમાં સૂઝ નથી આવી, એવી સૂઝ પડે એવું ચિહ્ન છે અહીંયા. એક અહીંયા એક અવકાશ છે, એ અવકાશને કોઈ બંધ કરી દેવા માંગે મોક્ષ માર્ગ ને આડે દરવાજો યુક્તિ સંચિત આવી યુક્તિ ઓર અનુભવ કા કાળ કહેતે હૈ, બસ આટલી વાત છે. યુક્તિ નો કાળ શું છે, અનુભવ નો કાળ શું છે, યુક્તિ એટલે સમજણ નો કાળ શું છે ને આરાધન નો કાળ શું છે. સમજણ એનું પહેલું સ્ટેજ છે ને આરાધન સમજણ થયા પછીનું સ્ટેજ છે. સમજણ કર્યા પહેલા કોઈને આરાધન ન હોય ને આરાધન સમજણ વગર હોય નહીં, એટલે યુક્તિ માર્ગ છે એની સમજણમાં માર્ગ. सत्व को खोजते समय युक्ति मार्ग के द्वारा आगम की बात को जानना चाहिए। ये आगम द्रव स्वरूप है, तत्वनी खोज करती वक्त, अन्वेषण करती वक्त, संशोधन करती वक्त युक्ति मार्ग द्वारा एने ये बात ने जाननी जो आराधना के समय नहीं, आराधना ने समय ये युक्ति मार्ग कारण आवश्यकता रहती, क्योंकि अनुभव तो प्रत्यक्ष का विषय है, बोलो परोक्ष है, जय सुंदर से जरा विषय प्रत्यक्ष है। आराधन काल है या प्रत्यक्ष आत्म वस्तु या इन्हें युक्ति लड़ावानो प्रश्न रहता अथवा इन्हें कोई भेद प्रवृत्ति समझवानी जरूर ये बात नहीं।